ખૂબ દિવ્ય અને અદ્ભુત ગ્રંથરાજ શ્રી હરિચરિત્રામૃત સાગર ગોમતીજી જેવું પવિત્ર સ્થાન એમાં મહાઅભિષેક એનો લાભ આપી અને પૂજ્ય સ્વામી અત્યારે શિક્ષાપત્રી ભાષ્ય જે 66મો શ્લોક ચાલુ છે એ કથા એનું વિશેષ આગળ શ્રવણ કરાવવા માટે અત્યારે મંચ પર ઉપસ્થિત થયા છે. હું વિનંતી કરીશ હીરાલાલભાઈ હંસરાજભાઈ કચ્છી પટેલ નડિયાદ તેઓ અહીંયા પધારશે. હીરાલાલભાઈ હંસરાજભાઈ કચ્છી પટેલ નડિયાદ તેઓ પધારી ગ્રંથરાજ શિક્ષાપત્રી ભાષ્ય અને જેમના કંઠે આપણે શ્રીજી મહારાજ અને શતાનંદ સ્વામી એમના રદગત રહસ્યોને માણી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, જાણી રહ્યા છીએ એવા પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાન જીવનદાસજી સ્વામી એમનું પૂજન કરશે. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરકતારણ નામ ધેયમ સદાનંદ સ્વામી મહારાજ જય.
શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદેય સદ્ગુણમ અણુમાપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણાય નમો નમ. અક્ષરધામાધિપતે નમો નમ. પરાત્પરાય સર્વાવતારીણે શ્રી સ્વામી નારાયણાય નમો નમ. જ્ઞાનાનંદ એક સ્વરૂપ ધ્યેયમૂર્તિ શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમ. સદાનંદાય ને આનંદ ઘન મૂર્તયે શ્રી સહજાનંદ સ્વામીને નમો નમ. કઠિન તપકારીણે એકાકી વનવાસીને કંદ ફૂલ ફલાસીને શ્રી નીલકંઠ વર્ણી રાજાય નમો નમ. લોજાશ્રમ વાસીને શ્રી સરજુદાસાય સાધુ પૂજકાય સાધુ સેવકાય નમો નમ. બાલરૂપાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમ. અખંડ હરિરૂપ નિમગ્નાય શ્રી ગોપાલાનંદ સ્વામીને નમો નમ. સદગુરુ શ્રી હૈ મુક્તાનંદ મુનય નમો નમ. શ્રી ગુણાતીતાનંદ સ્વામીને નમ. પંડિત પ્રવર નિત્યાનંદ મુનય કવિવર બ્રહ્માનંદ સ્વામીને દાસમૂર્તિ સુખાનંદ સ્વામીને ત્યાગમૂર્તિ કૃપાનંદ સ્વામીને સિદ્ધમૂર્તિ શતાનંદ સ્વામીને સ્વરૂપાનંદ સ્વામીને સ્નેહમૂર્તિ શ્રી સચ્ચિદાનંદ સ્વામીને સેવકમૂર્તિ સિદ્ધાનંદ સ્વામીને નમો નમ. સમાધિનિષ્ઠ વ્યાપકાનંદ સ્વામીને નમો નમ. સદગુરુ ચૈતન્યાનંદ સ્વામીને નમો નમ. પંડિત પ્રવર યોગાનંદ સ્વામીને નમો નમ. વ્યવહાર કુશલ આનંદાનંદ સ્વામીને નમો નમ. વચન સિદ્ધ ભાઈ રામદાસ સ્વામીને નમો નમ. વૈરાગ મૂર્તિ નિષ્કાન સ્વામીને પ્રેમ મૂર્તિ પ્રેમાનંદ સ્વામીને ધર્મ મૂર્તિ શ્રી ભાઈ આત્માનંદ મુનય નમો નમ. ઇત્યાદિ સર્વાનંદ સભ્યો નમો નમ. મમ ગુરુ શ્રી રાધારમણ સ્વામી ચરણ કમલેભ્યો નમો નમ. સર્વધામસ્ત સર્વ મુક્તેભ્ય પ્રકટ સાધુ હરિભક્તેભ્યો નમો નમ. વાલા ભક્તો, આજે વિક્રમ સંવત 2070 ભાદરવા સુદ એકાદશી જલજીરણી શુક્રવાર બપોર પછીના આ સેશનમાં આજે તારીખ 5 સપ્ટેમ્બર 2014 ના રોજ જલજીરણી એકાદશીને દિવસે શિક્ષાપત્રી ભાષ્યની કથા આગળ ધપાવશું. હમણે સંતસ્વામીએ કહ્યું એમ, જે જેવા ગુણે યુક્ત હોય તેને તેવા કામમાં નિમ્મો, આટલી જ વાત છે. એવો નો એટ નો નિમ્મો, લાંબુ કાંઈ નથી આમાં, પણ અમારે બધાને લાંબુ કરે ને ટેવ બહુ, એટલે આ તમને બધાને ખોટી કરવાનો અમારો ધંધો. આપણે ત્યાં આવ્યા હતા કે આપણે આ આજ્ઞા ન પાળીએ, માની લો ન પાળીએ તો શું નુકસાની થાય, આ પોઈન્ટ ઉપર આપણે વિચારવાનું છે. જે માણસ જેવા ગુણે યુક્ત હોય તેને તેવા કાર્યમાં ન નિમીએ અને જેવા તેવા નિમી દઈએ તો કંઈ નુકસાન થાય કે ન થાય? તમે કહેશો થાય, પણ શું થાય એ વાત છે. પહેલી વાત તો એ, દુઃખ આવે. આ આજ્ઞા ન પાળીએ ને એટલે દુઃખ આવે. એક રાજા હતો, એને કેવો નોકર પોતાની સાથે સેવક તરીકે રખાય એનો પૂરો ખ્યાલ નહીં હોવાથી એક અયોગ્ય નોકરની સેવામાં નિમણૂક થઈ ગઈ. હવે શું થયું એ સાંભળવા જેવું છે. એક દિવસ રાજાએ 3 દિવસનું વ્રત રાખ્યું. એ નોકરને ખબર કે રાજાએ 3 દિવસ ખાધું નથી, એમાં બારી ગામ જવાનું થયું. અન્ય કોઈ ગામના રાજાને ત્યાં એમની મીટિંગ હતી, ત્યાં જઈને મીટિંગમાં બેઠા. રાજા રજવાડીની રીત પ્રમાણે તે લોકોએ પાન બીડા આગળ ધર્યા. એટલે રાજાની સાથે જે નોકર હતો ને એ રાજાની યારે હેત બહુ અને બુદ્ધિ ઓછી બિચારાને. એટલે રાજા 3 દિવસના ભૂખ્યા છે એમ જાણીને યારે બાટી લેતો આવેલો કે રાજાને જો ખાવું હોય તો હું બાટી આપીશ એમ. એટલે એટલે પાન બીડા ધર્યા એટલે રાજાએ વિવેક માટે પાન બુડી લીધું કેમ જે એમને એ કરવું જોઈએ. એટલે તરત નોકરે બાટી કાઢીને રાજાને આપીને એમ કીધું કે પાનમાં હું પેટ ભરાઈ લ્યો, બાટી ખાવ, 3 દિના ભૂખ્યા છો, આનું શું કરવું હવે કહોજે. રાજાની એ કચેરીમાં આબરૂ ગઈ. હવે ત્યાં બધાની વચ્ચે આને ટળકાવવો કે મૂંગો મર, પાછી મેલ, હંગરી દે, શું કરવું? કેવો માણસ પોતાની સેવામાં નિમવો એ પણ એક ચતુરાઈનું કામ છે. એક શેઠને પોતાનો સેવક નિમવા ભૂલ થયેલી અને એક ગ્રામસભા ભરાણેલી એમાં શેઠને ત્યાં બહુમાન પદ જાળવવાનું હતું અને શેઠને આમંત્રિત કરેલા અને શેઠ પાછળથી સભામાં પ્રવેશ્યા. એમાં ખબર ન રહી ત્યાં કંઈક પગમાં મુમરા જેવું હશે. શેઠને આવી ઠેસ, આમ આંચકો લાગ્યો એટલે માથેથી પાઘડી પડી ગઈ. સાથે સેવક હતો એ જોરથી બોલ્યો, લે શેઠની પાઘડી પડી ગઈ, અલે અલે શેઠની પાઘડી પડી ગઈ, એમ કરીને પાછો લાવીને આપીને પાછો બોલતો જાય, એલા ભાઈ શેઠની પાઘડી પડી ગઈ. શેઠ કે પડી નહોતી ગઈ, મૂર્ખા તે પાડી, બાકી બધા આમના મોઢે બેઠા હતા, તરત પહેરી લીધી હોત તો કોઈને ખબર જ ન પડે. તે પાડી કે આવું છે. એટલે આવા અથરા ઉતાવળા થોડી ઓછી હોય એવા સેવક સેવામાં ન રાખવા, એ આવું બધું બાયફા કરે ને આપણો મગજ જાય. જો સેવક સારો ન નિમીએ તો કામ બહુ અટવાય, બહુ જ અટવાય. જે મનુષ્ય શારીરિક કામમાં કુશળ હોય એને બુદ્ધિનું કામ ન હોપાય, એ કામ ધંધો ન કરાય. શારીરિક કામમાં બળ્યો હોય તો ને એવું જ તોડી ફોડી નાખવાનું કામ દેવાય, કરીએ ઘન બે કટિયા. કેમ જે બુદ્ધિના કામમાં એ માણા મૂંઝાય અને કાં તો ઊંધું મારે. ઘણા માણસને તમે જોજો, કાંઈ પણ નાનું એવું મશીન ચલાવવા આપો ને તો એ ભાંગીને જ આવ્યો હોય, કારણ કે બુદ્ધિ ઓછી ને બળ જાજું. પછી આપણે કંઈ શું થયું કે આમ સહેજ મળ્યું ત્યાં તૂટી ગયું, ભલા માણા તારું સહેજ એ ખમે. એને ભલામણ ઝરીક જ અડવાનું હોય, તક હું ઝરીક જ અડ્યો હતો, તું ઝરીક અડતો હારા હારા ને હાડક્યા ભાંગી જાય તો એ તો બિચારું ભાંગી જ જાય. એટલે આ છે ને કાયાના લોટકા હોય ને એને બુદ્ધિનું કામ ન હોપવું, એને એવું કંઈક હોંપી દેવું. અમુક તો બહુ બળિયા હોય. અમે કુંડલમાં સીજીવાડીએ સક્રિયા ખોદવા ગયા હતા, પછી તીકમ લીધો તો અમારે એક બળિયા છે એને એવું પડીને ઘા માર્યો, આટલો તીકમ ભોમાં ગાલી દીધો. અને પછી મને કે હમણાં જુઓ સક્રિયું નીકળે છે કે નહીં, આમ કરીને આમ માર્યો ત્યાં મૂળિયામાં હાથો ભાંગી ગયો. મને કે લે હારા હાથા આજકાલના તકલાદી આવે છે મને કે. મેં કીધું હાથા તકલાદી નથી ભલા માણા, તું વધારે પડતો બળિયો છો, તારામાં થોડુંક તકલાદી પણ હોત ને તો હાથો બરાબર જ હતો બેચારો. બુદ્ધિજીવી, શ્રમજીવી, ત્યાગીની રૂચિવાળા, વ્યવહારની રૂચિવાળા, શાસ્ત્રાભ્યાસની રૂચિવાળા, જે જેવા હોય તેને તેવા કામમાં નિમવા. શાસ્ત્રનો પરિચય ન હોય તેને તત્વ ચર્ચાનું કામ ન હોય. રજોગુણી અને સ્વધર્મ શિથિલવાળો હોય એને સત્સંગનું મોક્ષનું કામ ન હોય. વકીલને મકાનના બાંધકામની દેખરેખનું કામ ન હોય. નામું લખનારને રસોઈનું કામ ન હોય. ઢોર ચારતો હોય એને ઓફિસનું કામ ન હોય, અને ઓફિસ સંભાળતો હોય એને ઢોર ચારવા ન મોકલવો. પ્રાગજી પુરાણીનું કામ કરવાનું કાંઠી દરબારોને ન હોય, અને ધીંગાણાએ જવાનું હોય તો પુરાણી ન મોકલાય, પુરાણી પોથી વાંચે. આ વાત બહુ મહત્વની છે. આ વિવેક ચૂકતા અપાર દુઃખો આવે છે. તેનાથી નિજ આશ્રિતો તથા સમાજને બચાવવા માટે ભગવાન સ્વામિનારાયણે આ આજ્ઞા કરી છે. આપણું બહુ ખ્યાલ રાખ્યું છે. કોઈ ડાયો માણસ હોય એ સમજી શકે કે આ કેટલી મહત્વની મુદ્દાની વાત છે. હવે નેગેટિવ દ્રષ્ટાંત દઉં છું. ભગવાને કહ્યું કે યોગ્ય માણસને નિમજો, અયોગ્યને નિમશો ને. સમગ્ર ભરતખંડનો રાજા ભરત હતો, શકુંતલા પુત્ર ભરત, જેના નામથી આ દેશને ભારત કહીએ છીએ. આપ જાણતા હશો ભરતને 9 દીકરા હતા. કોઈ પણ પદાધિકારી હોય એ જ્યારે નિવૃત્ત થાય ત્યારે એમની એક પવિત્ર ફરજ બને છે કે પોતા કરતા સવાઈઓ માણસ પોતાને સ્થાને નિમી અને નિવૃત્તિ લેવી, જો સમાજનું ભલું ઈચ્છવું હોય તો. પોતે જ્યાં સુધી પદાસીન હોય ત્યાં સુધી નિજાશ્રિતને સંપૂર્ણ રીતે પાળે, સર્વ રીતે નિજાશ્રિતની ઉન્નતિ કરે, એમાં કોઈ વાતની કચાશ રાખે નહીં. એનું પોષણ કરવામાં, એને ન્યાય દેવામાં, એને રક્ષણ કરવામાં સદૈવ સજાગ રહે. અને જ્યારે પોતાને હવે એમાંથી નિવૃત્તિ લેવી છે તો પોતા જેવો જ યા તો પોતાથી હવાઈઓ માણસ પોતાને સ્થાને નિમવો જોઈએ, એ એની ફરજમાં આવે છે. જો એ કોઈ પણ ગૂંચવાડાને કારણે ગમે તેવો માણસ પોતાના પદ ઉપર સ્થાપી દે અને પોતે તો નિવૃત્તિ લે, યા તો પછી રામાનંદ સ્વામીની જેમ ધામમાં જાય, પણ પાછળથી બધા વર્ગનું શું થાય. જેમ રામાનંદ સ્વામીને 50 શિષ્યો હતા, મુક્તાનંદ સ્વામી જેવા મુક્તાનંદ સ્વામી સર્વગુણ સંપન્ન હતા, આનંદાનંદ સ્વામી જેવા આનંદાનંદ સ્વામી હતા, ભાઈ રામદાસજી જેવા પણ સંત મહાન હતા, છતાંય રામાનંદ સ્વામીએ એક 20-22 વર્ષના સહજાનંદ સ્વામીને પોતાના પદ ઉપર બેહાડ્યા, બહુ સમજીને બેહાડ્યા. સહજાનંદ સ્વામીએ ના પાડી કે હું તો બહુ નાનો છું, હજી આય હું આવ્યો એને 2 વર્ષ થયા, આ બધા તમારી સેવામાં 20-20 વર્ષથી ને 25-25 વર્ષથી છે, અને દાઢીઓ ધોળી થઈ ગઈ છે, ભણેલા ગણેલા છે, તમે એને વિવિધ વરતી સાથે રાખીને સર્વ રીતે ચકાસી ચૂક્યા છો, માટે એમને તમારા સ્થાને બેહાડો. રામાનંદ સ્વામી કે બોલશો નહીં, તમને જ બેહાડવાના છે. અરે ગુરુ, મારું કામ નહીં, તમારા પદ ઉપર તો બહુ જોખમ છે. કેટલો માનનો યોગ, કેટલો ધનનો યોગ, કેટલોક સ્ત્રીયાદિકનો યોગ, કેટલોક વિષયનો યોગ, પૂજા પ્રતિષ્ઠાનો યોગ. હું તો મુમુક્ષુ જીવ છું, મારાથી આ બધા યોગમાં નભાઈ નહીં, બંધાઈ જાઉં હું તો ખૂંતી જાઉં. ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું, તમે જે કહો છો ને એ બધી વાત સાચી, પણ એ બધી મુમુક્ષુની વાત છે. અને વધીને કહું તો મુક્તની પણ ગણી લઈએ, પણ તમે નથી મુમુક્ષુ, નથી મુક્ત, તમે તો સ્વયં નારાયણ છો. માટે બોલશો નહીં, મારું પદ લઈ લો. સહજાનંદ સ્વામીને પોતાનું પદ અધિકાર આપ્યો. ભરત રાજાને હવે નિવૃત્તિ લેવી છે, પોતાને નિવૃત્તિ લેવી છે એટલે પોતાના પદ ઉપર કોઈને નિમવો છે. કોને નિમવો? રાતોની રાત રાજા ભરતે વિચાર્યું કે મારી સમગ્ર પ્રજાને હું જે રીતે પાલન કરતો આવ્યો, એને જે રીતે ન્યાય આપતો આવ્યો, એનું જે રીતે હું રક્ષણ કરતો આવ્યો અનિષ્ટ તત્વોથી, ડાકુ લૂંટારાઓથી, અને જે રીતે એમની ઉન્નતિ થાય એવો સુખી થાય એમ કરતો આવ્યો, મેં ભેગા કરેલા આ રાજ્યને મારી રીતે જ વૃદ્ધિ પમાડે અને પોષણ પમાડે એવો કોણ બેહાડું? એના નવેય છોકરાને બરાબર ચકાસી જોયા તો પોતાના પદ ઉપર બેસાડવા જેવો એક પણ એને ન લાગ્યો. પંડિતના છોકરામાં એકેયમાં એવું દૈવત ન ભાળ્યું કે એને રાજ્ય સોંપીએ એમ. બહુ મુશ્કેલીમાં આવ્યો. પછી એમની માતા શકુંતલા, જેમણે પાલક પુત્રી તરીકે પાળી હતી, એવા કણ્વ ઋષિને આશ્રમે ગયા. કણ્વ ઋષિને જઈને પ્રણામ કર્યા, આસન ગ્રહણ કર્યું, બેઠા. કણ્વ ઋષિએ પૂછ્યું કે બધા કુશલ મંગલ? તો કે હા. શકુંતલાજી શું કરે છે? તો કે મજામાં. પછી ઋષિને કે આપ સ્વસ્થ છો? કે હા. પછી ઋષિએ કહ્યું કે તમે જે પૂછવા આવ્યા એ પૂછો. પછી રાજાએ પ્રશ્ન કર્યો કે હું મારા પદ ઉપર કોને નિમણૂક કરું? એની મને કાંઈ હુંજ પડતી નથી, આપ મારું માર્ગદર્શન કરો. ત્યારે કણ્વ ઋષિએ એમ કહ્યું કે તું રાજા છો, તે દિશાઓ જીતી છે. એનો અર્થ એ ન થાય કે તું તને પણ જીતી ગયો છો, ખુદ ઉપર વિજય મેળવી લ્યો, અંદરથી ઉત્તર મળી જશે. જાઓ. ભરત આશ્રમેથી ઉઠીને ઘરે આવ્યા. મને મારા ગુરુએ એમ કેમ કીધું કે તું ખુદ તારા ઉપર વિજય મેળવ્યો? નિર્ણય તારામાં જ છે, તારે જ લેવાનો છે, અંદરથી ફૂટશે, તું તને જીતી લે. પછી એને વિચાર આવ્યો કે મારા મનમાં થોડીક નબળાઈ છે કે મને વારે વારે એમ વિચાર આવે છે કે મારા દીકરાને હું મારી ગાદી ન દઉં અને બીજાને દઈ દઉં. આટલી મહેનતે મેં આ બધી જાહો જલાલી બાદશાહ ભેગી કરી અને હું એ બીજાને દઈ દઉં? અરે હાથ સમર્થન હારો હોય ને બુદ્ધિશાળી હોય ને બધાને જીવતા સ્વર્ગ સુપમાડ એવો હોય તોય મારો દીકરો તો નહીં ને, મારા દીકરાને મારે મારું હોપવું જોઈએ ને. એ જે મોહ મમતા, મારો દીકરો, એ એના ગુરુના વાક્ય અંદરથી જાગ્યો અને મોહ હટાવ્યો. બીજા દિવસે રાજ્યસભા બોલાવી, રાજ્યસભામાં ઘોષણા કરી કે હું ભારદ્વાજ ઋષિના પુત્ર ભૂમન્યુને આ રાજ્યના યુવરાજ પદે નિમણૂક કરું છું. એટલે સભામાં બેઠેલા રાજાઓ, મંત્રીઓ, સામંતો, સેનાપતિઓ ચોંકી ગયા. રાજમાતા શકુંતલા પણ એકદમ ચોંકી ગયા. એના નવે છોકરા તો ઊભા થઈ ગયા. કે દાડાના રાજમુકુટની રાહ જોઈને બેઠા હતા. હ કે બાપો કાલ હોંપે, પમદી તિલક કરે, હોંપ્યું જ નહીં. પણ રાજાએ તો આદેશ કરી દીધો કે ભાઈ ભૂમન્યુને ઉત્તરાધિકારી નિમવામાં આવે છે. મજાની વાત તો એ થઈ, રાત્રે શકુંતલાને ઊંઘ ન આવે કે આ મારે બેટે શું કરી, પોતાના નવ છોકરાને પડ્યા મેલીને એણે કોકને રાજ સોંપી દીધું. એટલે માણસ મોકલ્યો કે જાઓ ભરતને કહો માતા યાદ કરે છે. સમાચાર મળતા ભરત માતાને મહેલે માને મળવા ગયો. જઈને પ્રણામ કર્યા કે માં આપે મને યાદ કર્યો. હા પછી માં કાંઈ બોલ્યા નહીં. એટલે ભરત કહે છે કે માં આપ ચિંતામાં હો એવું કેમ લાગે છે? તારે માતાએ કઈ ચિંતામાં છું એટલે લાગું છું કે માં એવી તો તમને શું ચિંતા છે? અને તરત કીધો કે તું કઈ રીતનો બાપ છો? કેમ માં પોતાના નવ દીકરા હોવા છતાં એવો કોણ બાપ હોય કે જે પોતાનો આવો સર્વશ્રેષ્ઠ અધિકાર પરાયાને સોંપી દે? તને કઈ વિચાર ન આવ્યો? ભરતે બહુ સરસ જવાબ આપ્યો, માં મેં જે નિમણૂક કરી છે એ બહુ વિચારીને કરી છે. માં તમે મને બાપ કહો છો કે તું કેવો બાપ છો, પણ માં હું કેવળ બાપ નથી, હું રાજા પણ છું. અને હું કેવળ રાજા નથી, હું બાપ પણ છું. બાપને નાતે ખાલી નવ જ મારે છોકરા નથી, મારા રાજ્યની તમામ પ્રજા મારા જ પુત્ર છે. હું નવને મારા માનું ને બાકીને પરાયા માનું તો કોઈ દિવસ ન્યાય ન કરી શકું. ભારતના એક રાજાની બુદ્ધિ અને વિશાળતા તો જો, સંતને સેવતા હતા ને એટલે એવી સદબુદ્ધિ હતી. એ ઋષિમુનિઓના આશ્રમમાં જાતા ન્યા હેઠે બેસીને હાથ જોડીને સમાગમ કરતા ત્યાગી પુરુષોનો, માટે આ છટા એનામાં આવી હતી. હું રાજા હોવાને નાતે તમામ પ્રજા મારી છે અને હું એમાંથી કોઈ પણ મારી એક પ્રજાને મારો પદ આપું એમાં મેં કશું ખોટું નથી કર્યું, એવો જવાબ આપ્યો. માં તમે નવ જ મારા દીકરા ન માનો, બધા જ મારા દીકરા છે. હું માત્ર પિતા નથી, હું રાજા પણ છું. પિતા જ હોત તો મારા છોકરાને રાજ્ય દઈ દેત, હું રાજા હોવાને નાતે આ રીતનો નિર્ણય કરું છું, આપ મને માફ કરજો, એવો જવાબ આપ્યો. શકુંતલા કાંઈ ન બોલ્યા. અને પછી સાંભળજો, ભરતે ભૂમન્યુને રાજા સ્થાપ્યો અને એ પરંપરામાં હસ્તિનાપુરનું રાજ્ય ચાલ્યું. 16 પેઢી સુધી એક સરખું ચાલ્યું. આબાદ રહ્યું રાજ્ય. ઉની આચનો આવી, બધા બહુ સુખી થયા. પણ એ જ પરંપરામાં સંતનું નામના એક રાજા થયા. મહાભારતના ભયંકર યુદ્ધનું નિમિત્ત આ રાજા છે. મહાભારતનું યુદ્ધ થયું એમાં હજારો બહેનો રાંડી, હજારો છોકરાઓ બાપ વગરના થઈ ગયા. એનું મૂળ જો કોઈ કારણ હોય તો રાજા સંતનુની એક નબળાઈ. સંતનુ રાજા એવા થયા, આમ તો બધી રીતે હારા હતા, પરંતુ કામદેવને આધીન થયા. આ દોષ એમાં અધિક પ્રમાણે હતો અને એના ઉપર એનાથી વિજય ન થયો. એ દોષને કારણે ગંગાનું રૂપ જોઈને એમાં મોહ પામ્યા અને ગંગાએ એને કીધું કે તમારે મને રાણી બનાવવી હોય તો બનાવો, પણ કોઈ દિવસ મને હું જે કાંઈ કરતી હોય એમાં રોકવાની નહીં, અને મને કોઈ દી કાંઈ પૂછવાની નહીં. આ કે કબૂલ. પછી એક પછી એક દીકરા જન્મતા ગયા અને રાણી ગંગામાં પધરાવતી ગઈ. બહુ ટીકા થઈ આખા શહેરમાં, મંત્રીમંડળમાં, કે રાજા તો છતી રાણી અને છતાં છોકરે વાંજ્યો જાહે. પછી આઠમા છોકરા વખતે રહેવાનું નહીં અને પ્રશ્ન પૂછી નાખ્યો, તું આવું કરે શું કામ? આ છોકરો હું નહીં તને મારવા દઉં. ત્યારે ગંગાએ કીધું, હું એક શાપિત નારી છું, તમે પણ એક શાપિત પુરુષ છો, અને આ છોકરા જન્મે છે એ પણ શાપિત છે. ઇતિહાસ બહુ લાંબો છે, હું એમાં નથી જાતો. મારે જે સમજાવવું છે આ શ્લોક ઉપર, એના ઉપર જાઉં છું. આપણે શરત હતી કે તમારું મન પૂછવાનું નહીં, જે દી પૂછશો તે દી હું રહીશ નહીં. માટે હવે આ તમારો છોકરો હવે આ જીવશે, મારે આને મુક્તિ આપી હતી, પણ કદાચ આનું આયુષ છે અને આ જીવશે, અને હવે હું જાઉં છું. ત્યારે કે બસ, તો કે હા, આપણી શરત પૂરી થઈ, અને જો મારું માનો તો બાપથી પુત્રનું પૂરું પોષણ ન થાય, મને આપો તો આને હું મોટો કરી તમને પાછો આપીશ. સંતનો કે સારું. પછી દેવવ્રતને લઈ ગંગા ગયા, 16 વર્ષના થયા ત્યારે એને પાછા આપ્યા. એ જ ભીષ્મ પિતા, સંતનો રાજાના એ મોટા કુંવર હતા. ન્યાય અનુસાર હસ્તિનાપુરની ગાદી ભીષ્મ પિતા મહને મળવી જોઈએ, ગુણની દ્રષ્ટિએ, નિયમની દ્રષ્ટિએ, યોગ્યતાની દ્રષ્ટિએ. પણ બીજું લઠ્ઠું એ પડ્યું કે મચ્છગંધામાં સંતનું ફરી વાર મોહ પામ્યા અને એના બાપા દાશરથીએ શરત કરી કે આને પરણવી હોય તો હું કહું એ શરતો માન રાખવી પડશે. કે શું? તો કે આના સંતાન થાય ને એને ગાદી મળવી જોઈએ. સંતનો રાજા કે કોઈ દી ન થાય, મારો મોટો દીકરો ભીષ્મ છે, એની હારે અન્યાય હું ન કરી શકું. એમ કહીને પરણવાની ના પાડી. પણ આ વાતની ભીષ્મને ખબર પડી. ભીષ્મ બહુ પિતૃભક્ત હતા એટલે એણે દાશરથી જઈને કીધું કે મારા બાપા હસ્તિનાપુરના નરેશ છે, તું એક માછીમાર છો, તારી છોકરીને આવા રાજાને પરણાવવામાં તને વાંધો શું છે? બોલો કે વાંધો કાંઈ નથી, આપ રાજા તો અમારા મુંગટમણી ગણાવ, પણ એક નહીં જેવી શરત તમારીથી પડે નહીં કે રાજા મહારાજાથી? રાજા તો કહે છે ને સ્વતંત્ર હોય, કેવી તો શું શરત છે? કે શરત એ છે કે મારી દીકરીના દીકરાને હસ્તિનાપુરનું રાજ્ય મળવું જોઈએ. અને એ રાજાને માન્ય નથી. ત્યારે ભીષ્મ પિતાને ખ્યાલ આવ્યો કે બાપાને હું નડું છું, કેમ જે હું મોટો હોવાને નાતે રાજ્ય મને આપવું પડે. એટલે ભીષ્મએ ત્યારે પ્રતિજ્ઞા લીધી, હું આજીવન રાજ્ય સિંહાસન ઉપર નહીં બેહું, મારા બાપને આપી દે દીકરી. ત્યારે બોલ્યો કે એટલેથી કામ પતે નહીં, તમે સિંહાસન ઉપર ન બેહો પણ તમારા છોકરા થાય એ સડી બેહે, મારી દીકરીના દીકરા અમારા ભાણિયા એમ નમરે. અને ભીષ્મને જે મગજ ગયો ને એ કે પરણું તો છોકરા થાય ને છોકરા થાય તો ગાદીએ બેહેન, હું આજથી ભીષ્મ પ્રતિજ્ઞા લઉં છું કે આ જીવન બ્રહ્મચર્ય પાળીશું, લગ્ન જ નહીં કરું. એટલે આવું થયું. પછી સંતનો રાજાએ ના ન પાડી કે આપણે પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા નથી લેવી, મારે આ નથી જોતી, તું જ ગાદીએ બેહવાની લાયક છો ને, તને જ ગાદી મળવી જોઈએ. આના છોકરા કેવા થાય ને કેવા નહીં ને શું થાય કોને ખબર. હસ્તિનાપુરનું ભાગ્ય કાંઈ ભવિષ્યના દાવ પેચમાં થોડું નાખી દેવાય. પણ એને તેમ જ થઈ ગયું કે વાહ દીકરો વાહ દીકરો, મારા સુખને માટે તે તારા સુખ ત્યાગ કરી દીધા, જા તને આશીર્વાદ દઉં છું, ઈચ્છા મૃત્યુ, તું ઈચ્છીશ ત્યારે મૃત્યુ થાય. આવું બધું કર્યું એણે અને આ બધા લોચા વાગ્યા. ખરેખરો હસ્તિનાપુરનો યોગ્ય યુવરાજ ભીષ્મ હતા, એને રાજ્ય ન મળ્યું. અને પછી આ મત્સ્યગંધામાંથી ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય બે દીકરા થયા. હે નાની ઉંમરમાં વ્યાઈ ગયા. એકને ચિત્રાંગદ નામના, એના નામના એ મારી નાખ્યો ને એક વયો ગયો, કાંઈ સંતાન થયા નહીં. પછી એમની પત્નીમાં વ્યાસ દ્વારા સંતાન કર્યા. એમાં એક ધૃતરાષ્ટ્ર આંધળા થયા, એક પાંડુ રોગી થયા, એક વિદુર ભગત થયા. એણે ગાદી લીધી નહીં. અને પાંડુ બીજા નંબરના હતા, ધૃતરાષ્ટ્ર મોટા હતા, પણ એ આંધળા હતા. એટલે વિદુરે કીધું કે અંધ જેને આપણે દોરવો પડે એ પ્રજાનું શું પાલન કરે, માટે ગાદી તો આ પાંડુને મળો. એટલે ધૃતરાષ્ટ્રને એમ હતું, હું આંધળો છું, મારો શું વાંક, મારા હાથમાંથી ગાદી કેમ ગઈ. પણ બોલ્યા જેવું જ કાંઈ હતું નહીં. પછી પાંડુ રાજા ગાદી આવ્યા. અને એ પાંડુ રાજા સુરવીર ઘણા હતા, પણ એ પાંડુ નામના રોગથી પીડિત હતા. અને એમને એક ભૂલ થઈ, ભૂલનું પ્રાયચિત કરવા ગયા, અને ત્યાં બીજી ભૂલ થઈ. એને કામ નામના દોષે કુંતાની ગેરહાજરીમાં માંદરી તરફ આકર્ષ્યા અને ઋષિના શાપ વસાત એનું ત્યાં મૃત્યુ થયું. આ બધી દશા થઈ અને છેવટે અયોગ્ય એવા આંધળા ધૃતરાષ્ટ્રના હાથમાં હસ્તિનાપુરનું રાજ્ય ગયું. એટલે આ કઠણાઈ થઈ. કઠણાઈઓ કેમ સર્જાય અને કેમ પડતી આવે એ મહાભારતની કથામાંથી સંપૂર્ણ જાણવામાં આવે એવું છે. અને પછી પાંડવો નાના ના હતા, વનમાંથી એને સાથે લઈને કુંતા આવી. આ લોકો સ્વીકારતા નહોતા, પછી ઋષિ મુનિએ કીધું અને સ્વીકાર્યા. કારણ કે આ લોકોને ખબર હતી કે પાંડુને સંતાન થાય એમ નહોતું, એને તો ઋષિનો શાપ હતો. આ સંતાન થયા કેમ? આવી સંતાન તો કુંતાજીને દુર્વાસાએ આપેલા મંત્રમાંથી દેવો દ્વારા પ્રાપ્ત કર્યા હતા. એટલે આ બધી વાત બહુ ગડબડ થઈ. પછી કોઈનું કાંઈ ચાલ્યું નહીં, એને રાખ્યા ખરા પણ રાજ્ય નહોતું દેવું. એમાંય ધૃતરાષ્ટ્રને દીકરો થયો દુર્યોધન, પણ એના પહેલાં દીકરો ધર્મ રાજા પાંડુ રાજાને થયા હતા, એટલે એ મોટા હતા. હવે મોટા હોય એને રાજ્ય મળે એ નાતે રાજ્ય હસ્તિનાપુરનું યુધિષ્ઠિરને મળવાનું થયું. અને એ વાત ધૃતરાષ્ટ્રને માન્ય નહોતી. અને એને પોતાની જગ્યાએ દુર્યોધનને જ નિમવો હતો. ગમે એમ કરીને દુર્યોધન લાયક નહોતો અને યુધિષ્ઠિર સર્વ રીતે લાયક હતા, તો પણ પુત્ર મોહ એને લઈને એને નિમવો હતો. અને પછી એ થયું નહીં અને છેવટે મહાભારતનું જબરજસ્ત યુદ્ધ થયું. ભગવાન સ્વામિનારાયણની આ શ્લોકમાં એક જ આજ્ઞા છે કે જે માણસ યોગ્ય હોય એને જ એ કામ સોંપવું. સંતનો રાજાએ કોઈ પણ પ્રકારની સુરવીરતા રાખીને ભીષ્મ પિતાને હસ્તિનાપુરના રાજા બનાવ્યા હોત તો તમે કોઈ મહાભારતના યુદ્ધની કલ્પનાય કરી શકો એમ છો? શક્ય જ નથી. પણ એ ન થયું. આ આજ્ઞા લોપાણી કે યોગ્યને નિમવો એ લોપાણી, પછી અયોગ્ય નિમમાં પડ્યા, નો છૂટકે નિમ્યા. અને ધૃતરાષ્ટ્રને અયોગ્યને નિમ્મો તો દુર્યોધનને, અને એને પછી નિમમાં નો દીધો ભગવાન કૃષ્ણએ, અને યુદ્ધ કરાવ્યું. અને છેવટે બધા કૌરવો મર્યા. એમાં કેટલાય પાંડવોનો પરિવારનો કચરઘાણ બુલી ગયો, અને કેટલાય દુઃખ આવી પડ્યા. માટે નિમણૂક કરવામાં ભૂલ થાય તો આ બધું જ થાય. ભલે હાવ સામાન્ય આજ્ઞા લાગે, પણ આખી જિંદગીનો ખેલ આ આજ્ઞામ છે. ભલે ભક્તો, હવે કોઈ સવાલ કરે કે આમ તો આજ્ઞા હારી છે, સીધી છે, હાવ હાદી છે, આમાં ન સમજાય એવું તો આજ્ઞામ કાંઈ નથી, તોય આ આજ્ઞા પડતી કેમ નથી? આમાં તો ક્યાં ત્યાં વહેલા માહ મહિનાની ટાઈટમાં ગોમતી નાવા જવું છે, ઠરી જવાયશ, કાંઈ ભૂખ્યા મરવાનું નથી. યોગ્ય હોય નિમ્માનો, નો યોગ્ય હોય નહીં નિમ્માનો, શું ફેર પડે છે એમાં? એમાં બહુ ફેર પડે, એ નથી થતું. સાથી આજ્ઞા નથી પડતી ત્યારે જો પહેલું અજ્ઞાન. તમે કહેશો કયું અજ્ઞાન? ઘણા પ્રકારનું છે અજ્ઞાન, એક પ્રકારનું નથી. જ્ઞાન પણ એક પ્રકારનું નથી. મુખ્ય હેતુ અજ્ઞાન જ છે, ખબર નથી પડતી, એનું નામ અજ્ઞાન. આ કરાય, આ ન કરાય, આમ ન હોય, આમ હોય, એવી જોઈએ એવી પૂરી સ્પષ્ટ ખબર નથી પડતી, એવું અજ્ઞાન. અહમ, અજ્ઞાનનો દીકરો છે અહમ. અજ્ઞાનને બે સંતાન છે, એક છોકરો ને એક છોકરી. એના દીકરાનું નામ અહમ છે, એની છોકરીનું નામ આસક્તિ છે. જ્યાં જ્યાં અહમ હોય ત્યાં આ બે દીકરા દીકરી હોય, અને એ બે એટલી બધી ઘાણી કરે માણસની કે એનું કોઈ માપ નહીં. તો અજ્ઞાનને લઈને અહમ છે, અને આસક્તિ એટલે મમતા, મમતામાંથી આસક્તિ, આ બે હેતુ બને છે. હારો હાર કહી દઉં, ધૃતરાષ્ટ્રને ખબર હતી કે નહીં કે મારા દીકરા દુર્યોધન કરતા યુધિષ્ઠિર બધી રીતે લાયક છે? ખબર હતી કે નહોતી? હતી. એ બી ખબર હતી કે મારા દુર્યોધન કરતા યુધિષ્ઠિર મોટો છે, માટે હસ્તિનાપુર કાયદાકીય યુધિષ્ઠિરને મળે. એ બી ખબર હતી કે આ રાજ્ય પાંડુનું હતું, પાંડુએ મને ટાઈમ પરારી મુંગટ પહેરાવ્યો હતો, એ વનમાં થોડી વિશ્રાંતિ લેવા ગયા હતા, અને એ પાછા આવ્યા હોત ત્યાં મૃત્યુ ન પામ્યા હોત તો મારે મુંગટ પાછો દેવાનો જ હતો. રાજ્ય તો પાંડુનું જ છે, હું તો ટાઈમ પરારી બેઠો છું, અને પાંડુનું રાજ હોવાને કારણે પાંડુના દીકરા યુધિષ્ઠિરને જ રાજ્ય મળે, એ બી એને ખબર હતી. પણ રાજ્યમાં આસક્તિ, સત્તામાં, મુગટમાં, સિંહાસનમાં આસક્તિ હતી, અને એથી વધારે ભડભડતી આસક્તિ એને એના દીકરા દુર્યોધનમાં હતી, મમતા અને આસક્તિ. માટે યુધિષ્ઠિરને રાજ્ય ન આપ્યું, ન આપ્યું, તે ન જ આપ્યું. એના જ પૂર્વજોમાં હોળપેટી પૂર્વે રાજા ભરત થયા, એણે પોતાના 9 દીકરા પૈકી એકેયને ન આપ્યું, ને ભારદ્વાજના પુત્ર ભૂમન્યુને હસ્તિનાપુરની ગાદીએ બેસાડ્યો. અને આ એની જ પેઢીમાં સર્વ રીતે લાયક એના જ અધિકારી હતા, તો એમનો આપ્યો, એના છોકરાને બેહાડવાનો દાખલો કરતા કરતા લડાઈ કરીને બધા મરી ગયા. કારણ અહમ, મમત્વ અને આસક્તિ. આનાથી પર માણસ હોય એ જ યોગ્ય નિમણૂક કરી શકે, બાકી કોઈના બાપની તાકાત નથી. છોકરાને ખેલ નથી યોગ્ય નિમણૂક કરવી. હાવ નાની એવી આ શ્લોકમાં બાબત દેખાય છે, ભયંકર બાબત છે. આપણો ક્યાંક ને ક્યાંક અહમ આડો આવે છે, અહમમાં હોઈએ, આપણે વટમાં હોઈએ, એટલે લાયક માણસને ન આપીએ હક, પદ, વિશેષતા, વખાણ, સન્માન. અને જે માણસ લાયક નથી એને બધું આપીએ, પછી દશા શું થાય? ચાલો, આપણને કોક વાતની આસક્તિ છે અને એ આસક્તિનું પહેલો ભાઈ બરાબર જાણીને પોષણ કરવાની કળા જાણતો હોય તો આપણે એને આધીન થઈ જાય કે ન થઈ જઈએ? પછી એ માણસ લાયક ન હોય તોય આપણે એને સારા અધિકારો આપી દઈએ કે ન આપી દઈએ? એમાં એ યોગ્ય છે કે નથી યોગ્ય ક્યાં જોવાનું રહ્યું? એ મારી બધી ઈચ્છાઓ પૂરી કરે છે માટે યોગ્ય, મારી આસક્તિઓનો પૂરક એ છે અને ઓલો તો બધો મારી આસક્તિનો વિરોધ કરે છે, મરી ગયા. નહીં થાય ન્યાય, આ આજ્ઞા નહીં પડે. આજ્ઞા તો પરિપૂર્ણ ન્યાય કરી શકે એ માણસ પાળી શકે. મમતા થઈ ગઈ, દુર્યોધનને જ ગાદી મળવી જોઈએ, મારા દીકરાને જ હસ્તિનાપુરનું રાજ્ય મળવું જોઈએ એવી પુત્રમાં મમતા ધૃતરાષ્ટ્રને થઈ. એ મમતાને કારણે એના જ છોકરા નાલાયકને ગાદી આપવા સારું આંધળો જિંદગી આખી ખેલ ખેલ્યો. બોલો, આખી વિદુર નીતિ વિદુરજીએ એ ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહેલી છે કે જેને સ્વામિનારાયણ ભગવાને નીતિ તરીકે માન રાખી, ચાણક્ય નીતિ માન ન રાખી. મહારાજ કે નીતિશાસ્ત્રમાં અમારે વિદુર નીતિ માન્ય છે. એ વિદુર નીતિ આખી ધૃતરાષ્ટ્ર પી ગયેલા, પણ એને કાયમ લાગી નથી. હવે આપણને લાગે તો જેને કીધી એને કાંઈ કાયમ નથી લાગી. મારી વાત સાંભળો, વિદુર નીતિ ધૃતરાષ્ટ્રને મહાભારતમાં વિદુરજીએ કીધી, ગીતા અર્જુનને કીધી, પણ અર્જુનને ગીતા કાયમ લાગી, પણ ધૃતરાષ્ટ્રને વિદુર નીતિ કાયમ નથી લાગી. આપણે ગીતા માન રાખી છે અને વિદુર નીતિ માન રાખી છે. હવે આપણે ગીતા કાયમ લાગે છે કે વિદુર નીતિ ખબર નહીં. અહમ હોય, મમતા હોય, આસક્તિ હોય, એ માણસ યોગ્ય નિમણૂક કરી શકતો નથી. એનાથી ઊંધું જ થાય. શું કામ આજ્ઞા નથી પડતી? એના કારણો બતાવું છું કે આવી કોઈક નબળાઈ જો આપણામાં હોય તો આપણે ખરેખર જે કામને જે માણસ લાયક જ હોય તે કામમાં તેની નિમણૂક નથી કરી શકતા. અને દુનિયા બધી જોયા કરે અને દુનિયા એમ વાતો કરે કે આને એટલી કેમ ખબર નથી પડતી કે આ માણસ લાયક નથી, એને શું કામ આ ખાતું હોંપે છે ને ઓલું હોંપે છે ને એનો વિશ્વાસ રાખે છે ને એને પડખે રાખે છે, કેમ આમ કરે છે? પણ એમ જ થાય. બીજા બધાના લાખ વિચારો ત્યાં કાંઈ કામમાં લાગતા નથી. કેમ? જે માણસના હાથમાં નિમણૂક કરવાની સત્તા છે એ સત્તાની આગળ શાણ પણ કશું જ કામમાં આવતું નથી. ઘણી વખત તો એક વ્યક્તિ પોતે પણ બોલી જતા હોય છે કે આ જોજો મારે સ્થાને આવે ત્યારે મને હારો કેવડાવશે, તો પછી શું કામ એને બેહાડો છો? બીજો ગોતો ને, અમે ઓછા ખંડાણા નથી તો વધારે તમારે ખાંડી નાખવા છો. પણ બધાય વિરોધ કરે છતાંય પણ જેના હાથમાં સત્તા સોંપવાનું સુકાન છે એ માણસ આંધળો થઈને જેમાં મમતા હોય એને જ આપણને મારી નાખવા સત્તા દઈને જાય, એ તો મરી જાય. વાહે બધા કૂટાય. રાજા રજવાડાઓમાં જ્યાં હોય ત્યાં આ દિશા થઈ છે. હું તો ઓનલી દિશ સૂચન કરું છું. ઇતિહાસોમાં આપણે આ બધું જોયું, જાણ્યું છે, અનુભવ્યું છે. બસ એના ઇતિહાસનું પુનરાવર્તન આપણે ફરી ફરી કરીએ અને ખાસ આપણા જીવનમાં કરીએ તો પછી આ શિક્ષાપત્રી વાંચી ન વાંચી કહેવાય. માટે સાવધાન બનવાની જરૂર છે. એક વાત બતાવી, આજ્ઞા નથી પડતી એનું કારણ અહમ, મમત્વ, નાશક્તિ. હવે આગળ, વ્યક્તિને પરખવાની કુનેહ ન હોવી. માણસને ઓળખવો જોઈએ, ઓળખી શકીએ એવી આપણામાં ચતુરાઈ ન હોવી આ પણ કારણ છે. ટૂંકમાં ખ્યાલ હોતો નથી કે આનો નિમાય. જુઓ, એટલી તો ખબર પડવી જોઈએ કે તાળા જેવું તાળું, ચાવીથી જેવું સહેલાઈથી ખુલે એવું કુવાડો લઈને છોટી પડો ને તોય માથા કૂટેય ન ખુલે. બોલો, કુવાડો તો મોટો આવો લઠ જેવો હોય ને, તૈણી ફૂટતાનો હાથો હોય દાંડવા જેવો, અને ચાવી તો હાવ ઝીણકી હોય અને ચીથરી આરી અને બાંધેલી હોય, ચીથરી હાવ કૂણી ને ચાવી હાવ નાની, તોય ફટ લઈને તાળું મોટું ખંભાતી 2 કિલોનું હોય ને તોય ખુલી જાય, અને કુવાડો લઈને સોટો ને તોય એ ન ખુલે શૈ. આ આવી વાત છે, અજબ ગજબની વાત છે. જો ખબર પડતી હોય માણા ઓળખવાની તો હવને શાંતિ ને સુખ રહે, પણ માણા ઓળખવાનું કામ બહુ કઠણ છે. આગળ કારણ બતાવું છું. રાગ દ્વેષ, જો આપણામાં રાગ દ્વેષ હોય ને તો રાગ અને દ્વેષ એ પ્રકારના ચશ્મા છે, આપણને કાયમ એવું જ લાગે આ મારા નંબર છે, પણ ખરેખર એ આપણા નંબર હોતા નથી, અને જેવું દેખાવું જોઈએ એવું ક્યારેય દેખાતું હોતું નથી, ને બફાણ્યા જ કરે અને જિંદગીમાં ખબર ન પડે. રાગદ્વેષથી પર થઈએ તો જેવું દેખાવું જોઈએ એવું ચોખ્ખું દેખાય, દરેક વ્યક્તિ જેવા દેખાવા જોઈએ એવા સ્પષ્ટ દેખાય, પણ રાગ દ્વેષના નંબર આવ્યા હોય, એવા મોતી આવ્યા હોય, એવો કમળો થઈ ગયો હોય કે એવા ઝામર આવી ગયા હોય, તો માણા દેખાવા છતાંય જેવો દેખવો જોઈએ એવો સ્પષ્ટ સર્વ પ્રકારે ન જોઈ શકાય, પરિણામે જેવા તેવા નીમી દઈએ, પછી મુશ્કેલી થાય. બીજી વાત આગળ, સ્વાર્થ વૃત્તિ. આપણે સૌનું હિત ન ઈચ્છતા હોઈએ અને આપણો સ્વભાવ જ એવો હોય કે આમાં મને બહુ ફાયદો થાય, બીજાનું જે થવું હોય તે થાય, પોતાના કોઈ અંગત રાગ પૂર્તિનો સ્વાર્થ હોય તો એ માણસ પણ યોગ્ય માણસને નિમણૂક નથી કરી શકતો. પોતાનો સ્વાર્થ પૂરો કરે એવો જે હોય ને એ નાલાક હોય તો એને નિમી દેવામાં આવે છે. આ ભૂલ કરાવડાવી પોતાના સ્વાર્થે, ક્યાં રાગ ભૂલ કરાવે, ક્યાં દ્વેષ ભૂલ કરાવે, ક્યાં પોતાનો સ્વાર્થ ભૂલ કરાવે, ક્યાં કોઈક આસક્તિ પૂરી દેતો હોય એ આસક્તિ આપણને હુંજવાનો દે ભૂલ કરાવે, કાં મમત્વ થઈ ગયું હોય દુર્યોધનમાં ધૃતરાષ્ટ્રને હતું એવું તોય ભૂલ થાય, કાં આપણે કાંઈક અહમને વટે વહી ગયા હોય કે તું હાથ હારો હોય તોય તને નથી દેવાનું કીધું ને, લ્યો પતી ગયો. કોઈનું ભલું કરવાની આમાં વાત જ ક્યાં છે? હું મારું નામ ત્યાં ક્યાંથી હારા હોય કામ. આગળ બીજું કારણ બતાવું છું, યોગ્ય નિમણૂક નથી થતી એનું. વ્યવહારની અરુચિના કારણે ઓછો રસ લેવો. આપણા હાથમાં વ્યવહાર હોય પણ આપણને વ્યવહાર ગમતો ન હોય અને હંમેશા વ્યવહારની અરુચિ રહેતી હોય એટલે આપણે ઓછો રસ ન લઈએ, પછી જે માણસ રસ લે એને રસ લેવા દઈએ, સાંભળજો. પછી માણસ યોગ્ય હોય અયોગ્ય હોય એમના મી ઊંડો ઉતરતો જાય વ્યવહારમાં ને બીજા બધા સાઈડમાં રહી જાય ને આપણે કાંઈ બહુ ધ્યાન દઈએ નહીં, અને પછી કોક કાંઈક કે તારે કે કરે છે અને કરવા દો ને હું સ્વાટ્યા છો, મને હક લેવા દો, મારે ભજન ધ્યાન કરવું છે, પણ આ ઊંધું બફાય છે તમારે તમે ભજન ધ્યાન કરવું હોય તો કરજો, પણ આ એકવાર તમારું બોળેલું હરખું કરો ને પછી કરો, પણ એ કાંઈ પછી નહીં ને એમને બધું હેલ્યું જાય ને. જય સ્વામિનારાયણ. આ પણ એક કારણ છે. અને ઈર્ષા, એક ઈર્ષા છે. કોઈ માણસ સારો છે, લાયક છે, યોગ્ય છે, બુદ્ધિશાળી છે, શક્તિશાળી છે, પણ જો આપણા મનમાં એને આપણે બરોબર માન્યો અને આપણા કરતાં ચડિયા તો થશે ને, એનું નામ મારા કરતાં હવાયું આવશે ને, હું એના તેજમાં થોડોક ઝાંખો થઈ જઈશ, આવી ઈર્ષા આવી ગઈ તો હારા માણાને પણ ઈથી હારા માણા આરે ક્યારેય બનતું હોતું નથી. શબ્દ ઉપર ધ્યાન દેજો. સારા માણસને પણ એથી સારા માણસ સાથે ક્યારેય બનતું નથી. કેમ? જે એમાં રોકડું એને પોતાનું ઝાંખું દેખાય છે, માટે એનાથી કાંઈક ઝાંખો ને નબળો માણા હોય ને તો આ હાઈલાઈટ રહે એમ સમજીને એવા ડફોળને આપે છે ને, ઓલે હારાને ઈર્ષ્યા કરીને કાપે છે, પછી કઠણાઈ થાય થાય ને થાય. આ શ્લોકમાં ઘણું છે ને, બહુ જાજુ છે. વાત એટલી જ છે કે યોગ્ય હોય ને નિમ્મો, નકર નો નિમ્મો, બીજું કાંઈ નથી. શિક્ષાપત્રી એટલે એક એક આજ્ઞા આવી છે, એક એક આજ્ઞા. આપણે કોઈથી શાંતિથી આજ્ઞાનો પૂરેપૂરો વિચાર નથી કર્યો હોતો એટલે ખ્યાલ નથી કે શું મહારાજે આ શિક્ષાપત્રીમાં ભર્યું છે, શું ભર્યું છે. કોઈ સમજણો માણસ હોય એને ખબર પડે. અમારા બ્રહ્મસ્વામી આનંદાનંદ સ્વામીના આખ્યાન બાબતે મેં એને ભરતપુરને અયોધ્યાને બધે મોકલ્યા હતા. ત્યાં બધા ત્યાંના મઠાધિપતિઓ સાધુ સંતોને મળ્યા હતા. એણે બ્રહ્મસ્વામીને એવી વાત કરી કે સ્વામિનારાયણ ભગવાનની જે શિક્ષાપત્રી છે એવો ગ્રંથ મેં ક્યાંય જોયો નથી. પછી માણસ ત્યાં સુધી બોલી ગયો એ કે વેદો ને પુરાણો છે મેં વાંચ્યા છે, પણ વેદો પુરાણો કરતાંય સ્વામિનારાયણની જે નાની એવી શિક્ષાપત્રી છે એ માનવ જીવનને માટે અતિ મહત્વનો ગ્રંથ છે. એણે એમ કીધું કે વેદો પુરાણોમાં આધ્યાત્મિકતાની વાત ઘણી છે અને મોટા મોટા આખ્યાનો છે, પણ સ્વામિનારાયણ ભગવાને આ લોકમાં કેમ જીવવું એના જે નિયમો સ્પષ્ટ રૂપે જે તારવીને આપ્યા છે એવા વેદો પુરાણોમાંથી સીધા આપણને સાંપડતા નથી. શિક્ષાપત્રી ગજબની છે, તઈ આપણને મહિમા થાય. બોલો કે આપણા ઘરની વસ્તુને આપણને સમજતા નથી. એક ભાઈને મેં પૂછ્યું, મેં શિક્ષાપત્રી વાંચો, મને કે હા મેં વાંચી છે. મને કે મેં ક્યારે વાંચી હતી, ઘણા વર્ષ થઈ ગયા. મેં તોય 15 વર્ષ થઈ ગયા છે. માસ્તર હતો તારે વાંચી હતી, ત્યાં કોક સત્સંગી મને આપી હતી. પછી એ વાંચી વાળી ને પછી શું વાંચવાનું, અરે તારી ભલી થાય, સ્વામિનારાયણ ભગવાને એનો રોજ પાઠ કરવાનું કીધું, તે અમથું કીધું છે, કેટલું એમાં ઊંડું ભર્યું છે, તે એને રોજ વાંચવાનું કીધું છે. સમજવા જેવું છે. હજી આગળ કારણ બતાવું છું. ભય, આ આજ્ઞા નથી પડતી એનું કારણ ભય. ક્યાંક આપણે ભયમાં આવી ગયા હોઈએ, આપણા દિલમાં કાંઈક ભય પહી ગયો હોય, એ ભય સાચો હોય કે હું આને નહીં નિમું, આને નિમીશ તો આમ થશે તેમ થશે, ગમે તે હોય પ્રશ્નો થાય. ભયમાં માણે ક્યારે આવી જાય, ઓલાના હાથમાં કાંઈક ચાવી હોય, એ આને બ્લેકમેલ કરી શકે એમ હોય, એટલે એની હેઠે દબાઈ ગયા હોય, પછી એને રાજી રાખો, એની નિમણૂક કરી દેવી પડે. જે થવું એ થાય, પણ હું એમનેમ વયો જાઉં બાંધી મોટીએ. ભય હાચાની હારાની નિમણૂક ન થવા દે. બોલો શું કરવું છે. એવો તો કોણ સુરવીર હોય કે પોતાની લાઈફને પોતાની કારકિર્દીને હોડમાં મૂકીને પણ પાછલા વર્ગને માટે સુખકારી નિર્ણય કરતો જાય, તો બહુ મર્દ માણાનું કામ છે. કે મારું જે થવું એ થાય, પણ આવો નાલાયક માણસ મારે નેતા તરીકે મારા આશ્રિત વર્ગને નથી જ આપવો, એ મને જે કરવું એ કરી નાખે, આવાને હું ભયમાં ભયમાં મોટો બનાવી દઈશ એનાથી ડરીને, તો શું થશે બધાનું. માટે એ ન થાય. નિર્ભય થઈ જાય તો ખોટો નિર્ણય ન આવે. હવે છેલ્લો એક પોઈન્ટ કહું છું, માણસોનો અભાવ. તમારે ઘણાય સારા માણસ નિમ્મા હોય, સારો માણસ નિમ્મ હોય, પણ એવો હોય જ નહીં, શું કરો. પછી એમાંથી જે હારા મારો હોય એ નિમ્મો પડે, બીજું કરો શું. માણસનો અભાવ એ પણ એમાં કારણ છે. આ આપણે બધા વિચાર્યા તે આજ્ઞા કેમ નથી પડતી એના પોઈન્ટો વિચાર્યા. હવે આ આજ્ઞા શું કરીએ તો પડે, આ આજ્ઞા પાળવી હોય તો એના ઉપાય શું, એ પોઈન્ટ ઉપર વિચારીએ છીએ. પહેલું, શ્રીહરિની આ આજ્ઞા પાળવાથી જે લોકો સુખી થયા છે તે જાણવું. કે આ જગ્યાએ આ જગ્યાએ આ કંપનીમાં આ સંપ્રદાયમાં આ સંસ્થામાં આ મંડળમાં આ સ્કૂલમાં આ નિશાળમાં આ ઘરમાં આ આજ્ઞા ચોકસાઈપણે પડે છે માટે કેટલા બધા એ લોકો સુખી છે, સંપત્તિ જીવે છે, ઉન્નતિ કરે છે, અથડામણ નથી. આ જોવું, મેં સવારે કીધું હતું ને કે તમે કેમ હાવ સુખી ને શાંત છો, તક મને એક જ વાત આવડે છે, માણસને નિમણૂક કરવાની. એટલે હું હિંડોળે હિંસકું ને બધું હાલે, એક જ વાત આવડે છે, યોગ્ય માણસને ગોતીને એને યોગ્ય કામમાં નિમણૂક કરી દેવો. પણ જોવા નહીં, પણ જાતે દોડદોડ કરવું ન પડે. અને આ આજ્ઞા નથી પાળતા તેને પણ ચકાસવા, જોવા, અને એને લઈને બીજાને જે જે દુઃખ આવ્યા હોય તે જાણવું કે આ જગ્યાએ યોગ્ય નિમણૂક નથી કરવામાં આવતી, એને લઈને આ સંપ્રદાય, આ સંસ્થા, આ ગ્રુપ, આ મંડળ, આ ઘર કેટલું અથડાય છે ને કૂટાય છે ને કેટલું દુઃખી થાય છે એ તપાસવું જોઈએ. અને મોટા મોટી કઠણાઈ તો ત્યાં હોય છે કે જેનો કોઈ યોગ્ય લીડર જ ન હોય, જે ટીમનો યોગ્ય લીડર ન હોય એ ઘર, એ સંસ્થા, એ મંદિર, એ સંપ્રદાય, એ કુટુંબ બહુ કૂટાય, બહુ કૂટાય. શું કરે, એની પાસે લીડરશીપ જ નથી. કોઈ એવો એક માણસ ન હોય કે એને બધા અનુસરે, એક એમ કરે, કોઈ કોઈનું કોઈ માને નહીં, બધા આઝાદ. બોલો, અમે સ્વતંત્ર. પાછા કહેતા જાય તમારે કરવું એમ તમે કરો ને અમે ના પડીશ. લે, ઘણા પતિ પત્નીઓમાં આવી આઝાદી આવી જાય છો બાલસમે. હા, ભાઈ ગમેને આંટા મારે ને પછી ભાઈ એમ કે તમે આંટા કેમ મારો, તો તું માની મેં તને ના પડી. લ્યો, કરો વાત. હવે ત્યાં ક્યાંથી હારી આશા રાખાય. માટે આ આજ્ઞા પાળવાથી જે સુખી થયા હોય એ જોવું, જે દુઃખી થયા હોય તે પણ જોવું. તો આ આજ્ઞા આપણે પાળીએ. પ્રથમ તો વ્યક્તિના સંપર્કમાં રહી તેમની કળા આદિ પારખતા શીખવું. કોઈ દી કોઈને કોઈ અધિકાર દેવામાં ઉતાવળ ના કરવી, એના સંપર્કમાં રહેવું, એને પારખવો. ત્રીજું, પોતાના રાગ દ્વેષ કરતા સૌના હિતને વધુ પ્રધાનતા આપવી. એક બાજુ મેળ દેવો પોતાનો રાગ દ્વેષ. હવનું ભલું કયા માણસને કયું કામ હોપા જ થાય, પોતાની અંગત ખારાશ કે અંગત પ્રેમ એક બાજુ છોડીને હવના ભલાનો વિચાર કરીએ તો પણ ભૂલ ન થાય. પછી ઓવર અપેક્ષા ન રાખવી. ઘણી વખત માણસ ઓવર અપેક્ષા રાખે છે, વધારે પડતી ઈચ્છા, એને લઈને પણ આ નિર્ણયમાં ભૂલ થાય છે. આપણા માણસોને જે કામ સોંપવું હોય તે કામ પૂરું જ્ઞાન આપીને પાત્ર બનાવવું પછી સોંપવું. આપણને કોઈ માણસ લાયક લાગે તો એના ઉપર ધ્યાન દઈને એને કેળવવો, પહેલાં પાત્ર બનાવવો, એને પકવવો, પછી રેડવું અંદર. આપણી પાસે પ્રથમ તો કોઈ પાત્ર ન હોય પણ આપણને એમ લાગે કે આટલા માણસો છે એમાં આ કામ આની પાસેથી લેવું છે, પણ એ કામ એ કરી શકે એવો પહેલાં મારે એને કેળવીને સક્ષમ બનાવવો છે, પછી એને હોંપી દેવું, ચિંતા જ નહીં. તો આ મેં બતાવ્યા આ આજ્ઞા પાળવાના ઉપાય પાંચ. હવે બતાવું છું આ આજ્ઞાની મર્યાદા, આ આજ્ઞાની સીમા ક્યાં સુધી, ક્યાં સુધી આજ્ઞા પાળવાની. તો ધ્યાન દો, ભગવાન પામમાં આવેલ મુમુક્ષુમાં કળા આદિક હોય, પૂરી વ્યવહારિકતા હોય, પરંતુ જો તે કળાથી તેના સ્વભાવ અહમ આદિનું પોષણ થતું હોય, આપણે એને કોઈ સત્તા આદિક જો સોંપીએ એમાં એને અહંકાર આવતો હોય, એનું બગડતું હોય, અને મોક્ષના માર્ગથી એ ભાઈ પાછા પડતા હોય, તો ભલે એનામાં કુશળતા ને કળા ને બુદ્ધિ ને એ બધું ચલાવી શકે એવો હોય તો પણ એને કાર્ય ન સોંપવું. આ આજ્ઞાની મર્યાદા છે. આજ્ઞામાં તો એટલું જ લખ્યું છે કે લાયક હોય એને કામ સોંપી દેવું. અહીંયા હું એમ કહું છું કે લાયક હોય તોય ન સોંપવું, કેમ જે કામ તો એ બધું ચલાવશે પણ અંતે એનો મોક્ષ બગડશે, માટે ન સોંપાય. કામને તો લાયક જ છે, એમાં કાંઈ ના જ નહીં, પણ આપણે માત્ર કામ જ કરવાના છે અને કામ જ કઢાવવાના છે એવું ક્યાં છે? આપણા ભેળો આવ્યો હોય અને ભગવાન મળવા જોઈએ ત્યાં સુધીનો આપણો વિચાર હોય છે. માટે એકલા કામ કઢાવવાની જ રૂચિ ન રાખવી, એનું કલ્યાણ પણ જોવું. બીજું, કુશળતાઓ હોવા છતાં દરેક વ્યક્તિની અમુક મર્યાદાઓ હોય છે, તેથી કુશળતાવાળા એક બે વ્યક્તિ પર જ બધા કાર્યો ન લાદી દેવા. છે કુશળતાવાળો, શક્તિશાળી છે, તો પણ એની પોતાની એક મર્યાદા હોય છે. એક બે ખાતા સંભાળી શકે, ત્રણ સંભાળી શકે, પછી આપણે મીઠા ઝાડના મૂળ ન કટાય. હારો છે એટલે પછી એને બધું હોય ફોંપ કરી અને પછી ઠાકી જાય. કોઈ ગરીબગત શ્રદ્ધાળુ હોય, સ્વામી કંઈક જોતું હોય તો કહેજો, અને આપણને ખબર હોય આને શ્રદ્ધા બહુ છે, પછી જે કાંઈ જોતું હોય એને એકને જ કહે કે કરીએ અને મૂળિયા કાઢી નાખીએ તો બિચારો હાવ હુકાઈ જાય. એને શ્રદ્ધા છે એ વાત સાચી, પણ એની શ્રદ્ધા વધવી જોઈએ આપણા સમાગમે કરીને. ઠામું કે આપણા યોગે એની શ્રદ્ધા મરી જાય તો એ આપણને આવડ્યું ન કહેવાય એને જાળવતા. ઓલી મરઘી રોજ હોનાનું એક ઈંડું મૂકતી હતી, તર ઓલ્યાને એમ થયો કે હારી રોજ એક એક મૂકે, એના કરતા એક હારે મારીને કાઢી લો ને બધી. તે વહેલા ઉઠીને મરઘું માની નાખ્યું, તે કંઈ ઈંડું નીકળ્યું નહીં. એમ ઘણાય સત્સંગીને આપણે એમને આમ ટાળી જ દઈએ છીએ, કાંઈ નીકળતું નથી ને ઠામુકો જાય કોકને. આ તો મેં પ્રસંગાત વાત કરી. હવે આ શ્લોકનો વિશેષ વિવેક છેલ્લું. હવે આ કોઈનામાં પણ બધી જ કળાઓ જન્મજાત હોતી નથી, જોવા શીખવાથી અનુભવથી કળાઓ વિકસે છે, માટે સૌમાં રહેલી કાર્યક્ષમતા વિકસે એવું વાતાવરણ પૂરું પાડવું. સૌમાં રહેલી કાર્યક્ષમતા વિકસે એવું વાતાવરણ પૂરું પાડવું. કોઈ વ્યક્તિ શીખતો હોય ત્યારે તેમાં કદાચ થોડું કાર્ય બગડે તો પણ સદૈવ ક્ષમ્ય ગણવું, ઉદાર દિલ રાખવી. કેમ જે આપણે જે દી કામ શીખતા હતા તે દી કેટલી વાર કેટલું બગાડ્યું હતું, એમ હવે શીખે છે તો બગડે, ભૂલો થાય પણ મોટું દિલ રાખીને ભૂલોને માફ કરીને એને એ કાર્ય શીખવા દેવું, ધીમે ધીમે એ પણ કેપેબલ થઈ જશે. કુશળ વ્યક્તિને પણ ભૂલ પડવાની સંભાવના છે, માટે તેમની એક બે ભૂલ પરથી તેને વખોડી ન નાખવા, અકાર્યક્ષમ ન ગણી લેવા, એનામાં જ કાર્યક્ષમતા બે ચાર ભૂલો પછી ઉદય પામશે એવું આશાવાદી રહેવું. આ રીતે આ શ્લોક આપણે સમજ્યા. જૈસો ગુણ જા મનુષ્ય મહી તૈસે હી કારજ માહી, જૈસો ગુણ જા મનુષ્ય મહી તૈસે હી કારજ માહી, કરી વિચાર તે હી પ્રેરનો, કરી વિચાર તે હી પ્રેરનો, અન્ય રીત શું નાહી. પ્રેમાનંદ સ્વામી શિક્ષાપત્રી ભાષા કરી, અન્ય રીત શું નાહી, અન્ય રીત શું નાહી. યાદૃશેર્યો ગુણેર યુક્તસ, યાદૃશેર્યો ગુણેર યુક્તસ, તાદૃશે સતુ કર્મણિ, તાદૃશે સતુ કર્મણિ, યોજનીય વિચારેવ, યોજનીય વિચાર્યેવ, યોજનીય વિચાર્યેવ, નાન્યથા તુ કદાચન, નાન્યથા તુ કદાચન, નાન્યથા તુ કદાચન, નાન્યથા તુ કદાચન. વાલા સંતો ભક્તો, શિક્ષાપત્રીનો આ 66મો શ્લોક આજે પંચદિનાત્મક સાગર કથા અને 15મા પૂરની પૂર્ણાહુતિનો સમારોહ એકાદશી પરિવર્તની જલજીલીને દિવસે વરતાલમાં આરંભાણો, એના પહેલા દિવસે ચર્ચાણો આ શ્લોકની સાથે. એટલું કહીને આજની કથાને અહીંયા વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ.